તારીખ 7/12/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 438 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 787
જીવના સ્વભાવો વિષય છે. પત્ર સમતા રમતા ઉર્ધતા નાયકતા છે વિલાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. જીવનો જે વૈભવ છે એ વૈભવ પરિણામની અંદર વિલસિત થાય છે. વૈભવ એટલે ગુણ, વૈભવ એટલે સંપત્તિ. જીવમાં જે દિવ્ય ગુણો છે એ જીવની સંપત્તિ છે. એ સંપત્તિનો ભોગવતો પરિણામ દ્વારા થાય છે અને વિલાસ જે છે વૈભવ વિલાસ. કાલે જ્ઞાન શક્તિની વાત ચાલી, જ્ઞાન ગુણ કેવો છે? જ્ઞાન ગુણ કે જળ ચૈતન્યની ભિન્નતા, જળ ચૈતન્યની ભિન્નતા કરવામાં જ્ઞાન ગુણ છે એ મુખ્યપણે સાધન થાય છે. મળી જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં જીવ છે. જીવ વિના જ્ઞાન હોઈ શકે નહીં, જળમાં જ્ઞાન હોઈ શકે નહીં અને જ્ઞાન વિનાનો કોઈ જીવ હોઈ શકે નહીં. એવું અત્યંત અનુભવનું કારણ જ્ઞાનને શું લીધું છે? અનુભવનું કારણ અથવા અનુભવનો અનુભવની દશા એ જ્ઞાનમાં જ થાય છે. જ્ઞાન સિવાય અનુભવ થતો નથી. એવું જેનું સ્વરૂપ છે, એવું જ્ઞાન સ્વરૂપ જે પદાર્થ છે એ જીવ છે એમ તીર્થંકરે જીવનું સ્વરૂપ જ્ઞાન દ્વારા કહ્યું છે. એ વિશે કાલે ચાલ્યો. હવે સુખ ઉપર વાત લઈએ છે. શબ્દ આદિ પાંચ વિષય સંબંધી અથવા સમાધિ યોગ સંબંધી જે સ્થિતિમાં સુખ સંભવે છે તે ભિન્ન 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 કરી જોતા માત્ર છેવટે તે સર્વને વિશે સુખનું કારણ એક જ એવો એ જીવ પદાર્થ સંભવે છે. તે સુખાભાસ નામનું લક્ષણ માટે તીર્થંકરે જીવનું કહ્યું છે અને વ્યવહાર દ્રષ્ટાંતે નિંદ્રાથી તે જણાય છે. નિંદ્રાનો દ્રષ્ટાંત આપ્યો છે કે જે નિંદ્રાને વિશે બીજા સર્વ પદાર્થથી રહિત પણ છે ત્યાં પણ હું સુખી છું એવું જે જ્ઞાન, તે બાકી વિધો એવો જે જીવ પદાર્થ તેનું છે. બીજું કોઈ ત્યાં વિદ્યમાન નથી અને સુખનું ભાસવા પણ તો અત્યંત સ્પષ્ટ છે. તે જેનેથી ભાસે છે તે જીવ નામના પદાર્થ સુધી ક્યાંય તે લક્ષણ જોયું નથી. શું કહે છે? બહુ સરસ યુક્તિથી સુખ જીવમાં છે અને એથી જીવ સુખ સ્વરૂપી છે, સુખ જીવમાં છે અને તેથી જીવ સુખ સ્વરૂપી છે, એ વાત સમજાવી છે. તો કે શબ્દ રસ ગંધ સ્પર્શ વગેરે પાંચ ઇન્દ્રિયોના પાંચ વિષય છે, જેમાં જગતના બધા જીવો સુખ માને છે અને તેથી ઈચ્છા કરે છે. પાંચે ઇન્દ્રિયના વિષયોની પદાર્થોની જીવ ઈચ્છા કરે છે. એ સિવાય કોઈ સમાધિ કરે છે, કોઈ યોગના પ્રયોગ કરે છે, કોઈ સમાધિમાં બેસે છે, એમાં પણ સુખ લાગે છે. ક્યાં ક્યાં સુખ લાગે છે કે એક પાંચ ઇન્દ્રિયના વિષયોમાં સુખ લાગે છે, કે કોઈ શાંતિથી ધ્યાન લગાવે છે, શાંત થઈને બેસે છે, સમાધિનો યોગનો પ્રયોગ કરે છે ત્યારે એને સુખ લાગે છે. એમને ભિન્ન ભિન્ન કરીને જોતા, ભિન્ન ભિન્ન કરીને જોતા એટલે શું કે જે પદાર્થમાં સુખ લાગ્યો એ પદાર્થમાં સુખ ક્યાં છે જરા એનાલિસિસ કરવાની વાત છે. ભિન્ન કરીને જોવું એટલે એનાલિસિસ કરીને જોવું, પૃથક્કરણ કરીને જોવું. ભિન્ન કરવું એટલે પૃથક કરવું, પૃથક કરવું, પૃથક્કરણ, પૃથક્કરણ કરીને જોતા સુખનું કારણ શું છે, અહીંયા સુખ લાગ્યું એનું કારણ શું છે, એનું પૃથક્કરણ કરીને જોતા એ બધામાં સુખનું કારણ એ કજ એવો જીવ તે પદાર્થ સંભવે છે. સુખનું કારણ જીવ સંભવે છે એ કેવી રીતે, કે જેમાં સુખ માન્યું એ શબ્દાદિ પાંચ વિષય છે, એ જળ પરમાણુની રચનાવાળા પદાર્થો છે. તો એનું પૃથક્કરણ કરો તો ક્યાં જીવ છે, જીવ ક્યાં છે, સુખ ક્યાં છે, એનું પૃથક્કરણ કરો તો સુખ ક્યાં છે, મટીરિયલાઇઝ કરો કે સુખ છે કે નહીં. ત્યાં મીઠાઈથી ઘણાને સુખ છે, ચાલો મીઠાઈના કયા પરમાણુમાં સુખ છે પૃથક્કરણ કરો, તો પછી સુખ લાગ્યું એ આવ્યું ક્યાંથી, મેસૂબ મોહનથાળના બટકામાં કોઈ પરમાણુમાં સુખ તો દેખાતું નથી, પૃથક્કરણ કરીને જોતા સુખ દેખાય છે. હે, એમાં કોઈ સુખનો અનુભવ થાય એવું કાંઈ છે નહીં, એને ખબર જ નથી સુખ શું કહેવાય ને દુઃખ શું કહેવાય. મટીરિયલાઇઝ એટલે સાબિત થવું, જેમ કે આ ઇલેક્ટ્રિકના દોરડા છે એમાં ઇલેક્ટ્રિક છે કે નહીં, તો કે આ લટ્ટું બલ્બ છે, છે પંખો ચાલે છે તો કે છે, સ્વિચ ઓન કરો એટલે ખબર પડે. હાથમાં આવ્યું ને, મટીરિયલાઇઝ થયું એટલે હાથમાં આવવું જોઈએ ને, ઉપયોગમાં આવવું જોઈએ ને. તો આ ઇલેક્ટ્રિસિટી ઉપયોગમાં આવી માટે છે, તો સુખ ક્યાં છે, મેસુબ મોહનથાળમાં સુખ છે, તપાસમાં આવ્યો સુખ નથી, તો કે સોના ચાંદીમાં સુખ છે, તો એના એક એક રજકણને તપાસું ક્યાં રજકણમાં સુખ છે, મારું સુખ ક્યાં છે, કઈ જગ્યાએ સુખ છે. દેખાતો નથી ક્યાં, કઈ મટીરિયલાઇઝ થતું નથી. સુખ સુખ તો લાગે છે, આવ્યું ક્યાંથી? સુખનું કારણ શું? તો કે જીવ છે તો સુખ છે ને, જીવ નથી તો સુખ નથી. એક માણસે કપડા દાગીના પહેરીને સુખ માન્યું, માને છે ને લોકો? આપણે એક વાર માનતા હતા, હવે મરદાન પહેરાવો. મને કોઈ એવી રૂઢિરિવાજ હોય કે માણસ મરી જાય ત્યારે એને સારામાં સારા કપડા ને સારામાં સારા દાગીના અંતિમ ક્રિયા વખતે પહેરાવી નાખવાના. સુખ થાય કે ન થાય, એને સુખ થાય કે ન થાય? ન થાય. કેમ ન થાય? કે સુખનું કારણ તો જીવ છે. સુખનું કારણ તો જીવને સુખ લાગે છે. સામી ચીજમાં સુખ ક્યાં છે? ભ્રાંતિથી જીવ ત્યાં જોવે છે કે આ કપડાં પહેરું તો મને સુખ, આ દાગીના પહેરું તો મને સુખ, આ સોનું મારી પાસે હોય તો સુખ, મારી પાસે રૂપિયા હોય તો સુખ, મારી પાસે જમીન હોય તો સુખ, અમુક સંપત્તિ હોય તો સુખ. પણ સુખનું કારણ તો જીવ છે એમ કે છે. એટલે કોઈ પણ પ્રયોગ કરો તો સુખ ક્યાંથી આવે છે આ જુઓ એમ કે છે. કોનામાંથી સુખ આવે છે? એક દ્રષ્ટાંત શાસ્ત્રમાં આવે છે, વધારે સ્પષ્ટ કરીએ. કેમ કે આ જરા મતલબનો વિષય છે. સુખ છે એ મતલબનો વિષય છે બધા જીવ માટે, પ્રયોજનનો વિષય છે. કૂતરાને, કૂતરો છે, હાડકું પડ્યું હતું એને ચાવવા માંડ્યો. એને એમ કે આમાંથી કાંઈક મને મળશે. કૂતરો હાડકું ચાવતો હતો, એમ હાડકું તો બરછટ હોય એટલે એને પેઢામાં વાગ્યું, પેઢું છોલાણું, એમાંથી લોહી નીકળવા માંડ્યું. એટલે પીડા ન થઈ, સાધારણ વાગ્યું, પીડા ન થઈ, પણ લોહી નીકળ્યું ને એટલે એને એમ થયું કે હાડકામાંથી કંઈક મને રસ આવે છે. ખરેખર લોહી આવતું હતું એના પેઢામાંથી. એને ભ્રાંતિ શું થઈ કે હાડકામાંથી કંઈક રસ આવે છે એટલે ચાલતો રહ્યો. એવું જીવ ભ્રાંતિમાં એવી રીતે પડે છે કે સામે જે ઈચ્છિત પદાર્થ આવે છે ત્યારે એને એમ થાય છે કે મને સુખ આવે છે. છાસ રોટલી ખાતો હતો ત્યારે મને સારું નહોતું લાગતું, પણ શાક રોટલી ખાધું ત્યારે સારું લાગ્યું. ક્યાંથી સારું લાગ્યું એ વખતે એ તપાસવું જોઈએ ને. લાગે સારું ક્યાંથી લાગ્યું તને? શાક રોટલી સારા નથી, જેવી છાસ રોટલી છે એવા શાક રોટલી છે, ફેર શું છે? આમ તો જળ પરમાણુમાં તો કઈ ફેર નથી, કોઈ સારા ખરાબ છે ને. એક શાક એક જળને ભાવે ને, બીજાને ન ભાવે. ચીજ સારી છે એમાં સુખ છે, જે ભાવે છે એમ કે છે કે મને એમ એનાથી સુખ છે, નથી ભાવતું એમ કે છે કે મને એનાથી દુઃખ છે. હવે એમાં શું છે? કે કારેલાનું શાક કડવું થાય છે, ભાવે એને બહુ ભાવે, અને એમાં કેરીની સિઝનમાં તો ખાસ બનાવે લોકો. કે ભાઈ રસ પૂરીને રસ રોટલીને જમણારે તો કારેલાનું શાક જ મેનુની અંદર સ્યુટ થાય, એ જ ભળે એની અંદર, બીજું ન ભળે. સુખ કે દુઃખ એમાં તો છે ને. સુખનું કારણ શું? જ્યારે જ્યારે જીવને સુખનો અનુભવ થાય, સુખ લાગે, ત્યારે એ સુખનું કારણ શું, આ તપાસવાનું. સામો પદાર્થ કે પોતે, કહેવાય એમ માગે છે કે તું પોતે સુખનું કારણ છું. સામો પદાર્થ નથી, સામો પદાર્થ સુખનું કારણ નથી. બીજો એક દ્રષ્ટાંત લઈએ. સામાન્ય રીતે પૈસાવાળા માણસો સુખી મનાય છે. જગતમાં તો કોન્સેપ્ટ જ છે. કોઈની પાસે કરોડો રૂપિયા છે માની લઈએ, પણ કોઈ પ્રસંગ એવો બને છે, ટેન્શનમાં આવે છે માણસ, ત્યારે કરોડો તો કરોડોની જગ્યા એમને જ છે કે વ્યા નથી ગયા. એ જીવ વખતે દુઃખી છે કે સુખી છે? જ્યારે એ ટેન્શનમાં છે ત્યારે એ દુઃખી છે કે સુખી છે? એ દુઃખી છે. તો જ્યારે દરિદ્રતામાંથી કરોડો રૂપિયા થયા, પોતે સુખ અનુભવ્યો કે હું તો સુખી થઈ ગયો, હું તો સુખી થઈ ગયો, હવે હું તો સુખી થઈ ગયો. પહેલાં હું સૌ સુખી નહોતો, હવે તો હું સુખી થઈ ગયો. એ જ માણસ એ જ પરિસ્થિતિમાં ટેન્શનની અંદર હોય ત્યારે દુઃખ અનુભવે છે. તો કઈ ચીજે એને સુખ આપ્યું હતું, અને આપ્યું તો તો એ કેમ ચાલ્યું ગયું? ચીજ તો રહી ગઈ છે એમને. એવું ખાવાની ચીજમાં છે, તમે ખાઓ ત્યારે સુખ લાગે, પછી વધારે ખાવ તો વધારે સુખ લાગવું જોઈએ કે નથી લાગતું? તો એમાં એમાંથી સુખ ક્યાં આવ્યું હતું? જો એમાંથી સુખ આવતું હતું તો જેમ વધારે ખાવ તેમ વધારે સુખી થતા જાઓ, જેમ વધારે ખાવ તેમ વધારે સુખી થતા જાઓ. સુખનું કારણ જીવ છે એમ કેવું છે? ત્યારે સુખનું કારણ જીવ જ છે. ભ્રાંતિથી એમ લાગે છે કે સામો પદાર્થ સુખનું કારણ છે, પણ એ વખતે સુખનું કારણ તો જીવ જ છે. કેમ કે હમે સામા પદાર્થથી સુખ આવતું નથી. ક્યારે? ભિન્ન ભિન્ન કરીને જોતા, પૃથક્કરણ કરીને જોતા, નહીંતર તો ભ્રાંતિમાં તો બધાને સામો પદાર્થ જ સુખનું કારણ દેખાય છે, અને એ પદાર્થ છીનવી લ્યો તો એને દુઃખ થાય છે. બાળકને રમકડું કેમ હોય તો રાજી થાય છે, રમકડું એને પાસેથી આંચકી લ્યો તો રોવા માંડે. એવું જ મોટાનું છે, એને ગમે એ પરિસ્થિતિમાં એ સુખ માને છે, અને ગમતો પદાર્થ કોઈક આંચકી લે તો એને દુઃખ લાગે છે. બીજું કાંઈ છે તો બાળક મન મોટામાં શું ફેર છે? એક સરખું જ થયું ને. વિવેક કરવાનો છે કે સુખ આવે છે ક્યાંથી. જ્યારે મને મારો મતલબ સુખનો છે તો સુખ આવે છે ક્યાંથી, આ વસ્તુ ખોજ કરીને, શોધ કરીને એનો નિશ્ચય કરવો જરૂરી છે કે સુખ આવે છે ક્યાંથી, સુખ જીવને થાય છે ક્યાંથી. તો દુઃખનો ને સુખનો બંને પ્રોબ્લેમ તો અપેક્ષિત છે, એટલે એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. આ પ્રોબ્લેમ દુનિયામાં કોઈ સોલ્વ કર્યો નથી, જ્ઞાનીઓએ સોલ્વ કર્યો છે, બાકી કોઈને સમાધાન નથી. પશ્ચિમના દેશોમાં ગરીબાઈ નથી, લોકોની પાસે પૈસો સારો એવો છે, પણ સુખી નથી એ સાબિત કરવાની આજે જરૂર નથી. એટલા બધા લોકો બેચેન છે કે વાત મૂકી દીધા. એ બેચેની ટાળવા માટે દારૂ પીવો પડે, વ્યસનો વ્યસનના પદાર્થો લેવા પડે, ઊંઘની ગોળીઓ લેવી પડે. ક્યાંથી સુખ આવે છે ને ક્યાંથી દુઃખ આવે છે એ નક્કી નથી કરી શકતા. જે જૂનો નિશ્ચય છે, મિસકોન્સેપ્ટ છે કે સામા પદાર્થને લઈને સુખ છે, અનુકૂળ પદાર્થોને લઈને સુખ છે, પ્રતિકૂળ પદાર્થોને લઈને દુઃખ છે, એવો જે નિશ્ચય છે એ બદલવો નથી ને સુખ જોઈએ છે. ત્રણ કાળે કોઈ દિવસ સુખ મળે નહીં. સુખના વિષયમાં સુખ તત્વ શું છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જુઓ તો કયા પદાર્થનો કયો ગુણ કે કઈ અવસ્થા છે એ નક્કી કર્યા વિના જૂનો નિશ્ચય જો બદલો નહીં તો કોઈ દી સુખી ન થવાય. અને સંસારમાં જીવો એ નિશ્ચય બદલવા માંગતા નથી. તમે એમ કહો કે સામા પદાર્થને લઈને સુખ નથી, તે માનવાની કોઈ તૈયારી નથી. તમે કહો એટલે હું છે, અમારો અનુભવ એમ બોલે છે. અમને જે જોઈએ મળે એનાથી અમે સુખી, અમને જે જોઈએ ન મળે તો એનાથી અમે દુઃખી. અને પ્રત્યક્ષ અનુભવ છે, પછી બીજો વિચાર ક્યાં કરવાનો આવ્યો. અને એટલું બધું દ્રઢ છે, કોઈ વિચારવા તૈયાર નથી, સાંભળવા તૈયાર નથી એવી પરિસ્થિતિ છે. એ જ્ઞાનીના માર્ગમાં, તીર્થંકરના માર્ગમાં આ વિષય આખો બીજી રીતે લીધો છે. જગતથી ઉલટી જ વાત છે આખે. જગતથી આખી ઉલટી જ વાત છે. કેમ લાગે છે સુખ નથી ને મને સુખ કેમ લાગે છે? ત્યાં સુખ છે નહીં ને મને સુખ લાગ્યું કેમ? હું કેમ ભૂલ્યો? છેતરાય છે જીવ. ઠીકરીને રૂપિયો માનવાની વાત છે. ઠીકરી રૂપિયામાં હાલે નહીં, હાલે ન હાલે. અનુભવ પ્રકાશમાં લીધો છે દીપચંદજી, ઠીકરીને રૂપિયો માનીને ચલાવવાની વાત છે. સુખની કલ્પના કરી કરીને જીવ સુખ માને છે, પણ સુખ નહીં હોવાથી સુખી થતો નથી. દેવલોકમાં એ પરિસ્થિતિ છે, ત્યાં સંયોગો એવા છે, પ્રતિકૂળ સંયોગો નથી ત્યાં, પણ કોઈ દેવ સુખી ત્યાં થતો નથી. સુખી છે નહીં ત્યાં કોઈ, ને સવાલ એ નથી સુખી થવાનો. અને અસમાધાનના કારણો બધા ઉભા છે. અસમાધાનનો દુઃખ તો ઊભું જ છે. વળી જે જે પદાર્થોમાં સુખ માન્યું છે, સ્વીકાર્યું છે, તે તે પદાર્થો અનિત્ય છે. અનિત્ય હોવાથી એની અનિત્યતાનો ભય, એ દુઃખ તો નિરંતર ચાલે છે. સંસારમાં એક પણ જીવ એવો બતાવો કે જેને અનિત્યતાનો, મૃત્યુનો, અકસ્માતનો ભય ન થતો હોય, એવું બતાવો. એક જણ બતાવો તો હથિયારની ઉત્પત્તિ ક્યાંથી થઈ? ભયમાંથી. રિવોલ્વર લાખીને રાખીને ફરે છે એનો અર્થ શું? અને ભય છે, એ ભયનું સૂચક છે. સીધી વાત છે. હા, પછી ભલે બીજા બી હોય પણ એ પોતે ભયવાન છે, એ વાત નક્કી છે. એટલે એમ કે છે કે જીવનું સુખ ક્યાં છે, કયા કારણે છે, એનો સાચો યથાર્થ નિશ્ચય થવો ઘટે છે. નિશ્ચય થવો જોઈએ તો સુખી થવાય નહીં, તો દુઃખથી છૂટાય, નહીંતર સુખ થાય નહીં ને દુઃખ આવ્યા વિના રહીએ નહીં. આવી એક અનિવાર્ય પરિસ્થિતિ છે. કોઈને દુઃખ જોઈતું નથી જગતમાં, અને બધા સુખી થવા ને સુખી રહેવા ઈચ્છે છે, પણ પરિસ્થિતિ એમ નથી થતી. એનું કારણ શું? એ કારણના ઊંડાણમાં કોઈ જતું નથી, અને માની રાખેલા પ્રયત્નોને પાછળ જિંદગી ખર્ચી નાખે છે, અને સરવાળે દુઃખી થતા થતા મરે છે. શું થાય છે? દુઃખી થતા થતા મરી જાય છે. મરે ત્યારે કોઈ સુખી નથી હોતા, કેમ કે જે સંયોગો છે એ તો છોડવા નથી. કુટુંબ છોડવું નથી, બીજા સંપત્તિ છોડવી નથી. તો કે સંપત્તિ તો દેહ છૂટ્યો એની સાથે બુદ્ધિ છૂટી ગયો. હવે દેહની સાથે સ્મશાન સુધી આવશે આવવાવાળા, પછી એ લોકો પાછા વળી જશે. એ કે દેહની સાથે સાથે કોઈ હારે હળગવાનું નથી. કાંઈ એટલે એવી પરિસ્થિતિમાં તીવ્ર દુઃખી મરતી વખતે તીવ્ર દુઃખી થઈને મરે છે. એનું કારણ શું છે? કે સુખ દુઃખને નક્કી કર્યું નથી, સુખ દુઃખનો નિશ્ચય કર્યો નથી. દ્રષ્ટાંત એટલા માટે આપ્યું છે કે માણસ સૂઈ ગયો ત્યારે તો કોઈ પદાર્થનો ભોગવટો તો છે નહીં ઊંઘમાં. તમે ઊંઘી ગયા તો કાંઈ ઉપાધિ તો કહેવાય? ઊંઘી ગયો ત્યારે કાંઈ ઉપાધિ નથી, જાગ્યા પછી ઉપાધિ શરૂ થઈ. ઊંઘમાં તો કાંઈ ઉપાધિ નહોતી ને. આપણે ઉપાધિને દુઃખનું નામ આપીએ અને ઉપાધિ ન હોય એને સુખનું નામ આપીએ દ્રષ્ટાંતમાં. તો એમ કહેવાય ને કે બધા કોઈ પદાર્થનો ભોગવટો નહોતો, છતાં પણ ત્યાં હું સુખી છું એવું જ્ઞાન થયું કે ન થયું? સમજ્યું? એટલે હું તો સુતા જેવું સુખ નહીં, સુતા જેવું સુખ નહીં. ડાક્ટરોએ શું કર્યું? કોઈને બહુ પીડા હોય, કોઈ આપો ઘેન ઉડાવી દો જા. એ પોતે એમ એ પોતે હેરાન થાય નહીં અને બીજાને હેરાન કરે નહીં. જા, કૃત્રિમ ઉપાયમાં કરે છે કે નથી કરતા? દુઃખી ન થાય એના માટે કૃત્રિમ ઉપાય એ જ કરે છે ને, ઉઘાડી દે છે. ચાલુ, પણ એને પોતાનું ભાન ન હોય ને. દુઃખી તો ખૂબ જ થાય, ઘણો દુઃખી થાય, પણ એને પોતાનું ભાન નથી રહેતું. એમ તો બીજો એક દ્રષ્ટાંત લઈએ, બહુ દુઃખી થાય છે કેવી રીતે. કોઈ માણસ પાગલ થઈ જાય છે, ગાંડો થઈ જાય છે. કઈ પરિસ્થિતિમાં થાય છે ખબર છે? તીવ્ર દુઃખ થાય, તીવ્ર આકુળતા થાય, તીવ્ર આકુળતા થાય, તીવ્ર આકુળતા થાય, એમાંથી ગાનપણ ઊભું થાય. ક્યાંય સમાધાન ન થતું હોય, ગાનપણથી આપેલા એને શું થતું હોય ખબર છે? ક્યાંય સમાધાન ન થતું હોય એમાંથી માણસ ગાંડો થઈ જાય. ગાનપણ એટલે ઘણું દુઃખ અને ઘણું આકુળતાનો ટોટલ લાગ્યો, એનું નામ ગાનપણ છે. આ પરિસ્થિતિ છે. બહુ દુઃખી હોય છે, બહુ જ દુઃખી હોય છે, પણ એને ખબર નથી હોતી, એને ખબર નથી હોતી, પણ ખબર નથી હોતી એટલે દુઃખી નથી એવું કઈ નથી. એમ એટલે એ વિષયની અંદર તાત્વિક નિર્ણય કરવો જરૂરી છે, બહુ જરૂરી છે. જેને દુઃખ ન જોતું હોય ને સુખ જોતું હોય એની વાત છે. ગુરુદેવ ઘણી વાર પ્રવચન એવી રીતે શરૂ કરતા, જેને સુખી થવું હોય તેના માટે આ વાત છે, એમ કરીને પ્રવચન શરૂ કરતા. શું? જેને સુખી થવું હોય એટલે હર હાલતમાં કોઈ પણ પરિસ્થિતિમાં તમે દુઃખી ન થાય. એટલે એ વિષયની અંદર તાત્વિક નિર્ણય કરવો જરૂરી છે, બહુ જરૂરી છે. જેને દુઃખ ન જોતું હોય ને સુખ જોતું હોય એની વાત છે. ગુરુદેવ ઘણી વાર પ્રવચન એવી રીતે શરૂ કરતા, જેને સુખી થવું હોય તેના માટે આ વાત છે, એમ કરીને પ્રવચન શરૂ કરતા. જેને સુખી થવું હોય એટલે હર હાલતમાં કોઈ પણ પરિસ્થિતિમાં તમે દુઃખી ન થાઓ. તમે આ વાત સમજો તો બરાબર, એમ કેવું છે. એમાં શું, જે પરિણામ ખેંચાય છે એને સુખનું કારણ માન્યું છે. ખરેખર જ્યાં પરિણામ ખેંચાય છે ત્યાં આકુળતા થાય છે, ત્યાં તો સુખ છે નહીં. પરિણામ ખેંચાય છે એમાં આકુળતા થાય છે, આકુળતા થાય છે, પણ ત્યાં ઓલી સુખની કલ્પના છે એટલે ખબર પડતી નથી. સાચી વાતની ખબર પડતી નથી તો એ કહે છે, તમારા જ્ઞાનને ધીરું કરીને જો કે તમને એમાં આકુળતા થાય છે. તમારી આકુળતાને તો જુઓ, સાકારને આકુળતા થાય છે એ જુઓ, અભિપ્રાય પકડો. એમાં સુખ બુદ્ધિ હતી, દેહાત્મ બુદ્ધિ હતી, શું કારણથી હતી? તો એ તમારી જે બુદ્ધિઓ છે, ઉલટી બુદ્ધિઓ છે, એની પકડ ઢીલી પડે. આ ખોટું થાય છે, આ મારી દેહાત્મ બુદ્ધિ, આ મારી સુખ બુદ્ધિ મને દુઃખ આપે છે, મારા આકુલતાનું કારણ એ છે, મારો ખોટો અભિપ્રાય મારી આકુલતાનું કારણ છે. એ અભિપ્રાય ઢીલો પડે, એવી રીતે એને ઢીલો પાડો તો મટે. દર્શન મોહ મંદ થયા વિના જીવ સુખ સ્વરૂપી છે, સુખ સ્વભાવી છે એવો નિર્ણય ન થાય. અને દર્શન મોહ ટળ્યા વિના, અભાવ થયા વિના સુખ સ્વરૂપી જીવનો પ્રત્યક્ષ સ્વાનુભવ ન થાય. ગુરુદેવે પરમાગમ સારમાં 300 નંબરના વચનામૃતમાં આ વાત લખી, દર્શનનો મંદ થયા વિના જીવનો નિશ્ચય ન થાય, ઓળખાણ ન થાય, નિર્ણય ન થાય કે આ સુખરૂપી છે, અને દર્શનનો અભાવ થયા વિના એનો પ્રગટ અનુભવ ન થાય, જીવ સુખી ન થાય. એનો અર્થ સીધો થયો કે દર્શન મોના સદભાવમાં જીવ દુખી અને એની તીવ્રતામાં વધારે દુખી, એટલે એને મંદ પાડવાની વાત છે. દર્શન મોને મંદ પાડો, દર્શન મોને મંદ પાડો, દર્શન મોને મંદ પાડો, એના બધા પ્રયોગો કરાવે છે, એની આખી યોજના છે વેદનાથી માંડીને. વ્યવસ્થિત વાત છે. પણ સૌથી પહેલા એ નિશ્ચય કરવો ઘટે છે કે સુખનું કારણ સુખ સ્વરૂપી જીવ જ છે, બીજું કોઈ સુખનું કારણ, બીજું કોઈ ત્યાં વિદ્યમાન નથી. અને ત્યાં સુખનો અનુભવ તો સ્પષ્ટ છે નિંદ્રામાં. જો નિંદ્રામાં સુખનો અનુભવ સ્પષ્ટ છે વ્યવહારે પણ, તો પછી બીજા પદાર્થ વિના સુખી થયો કે ન થયો? તો એક વાત તો ઉડાડ કે બીજા કોઈ પદાર્થથી સુખી છો, એ વાત તો છે જ નહીં. સાબિત થયું કે ન થયું? સાબિત થયું કે ન થયું? થઈ ગયું. બીજા પદાર્થથી સુખી છું એ વાત કે તે જેનેથી ભાસે છે, એટલે જેને લાગે છે તે જીવ નામના પદાર્થ બીજે ક્યાંય સુખનું લાગવું છે નહીં. જીવ નામના પદાર્થ સિવાય સુખનું લાગવું છે નહીં. જ્યાં જીવ છે ત્યાં સુખ છે, સુખ છે ત્યાં જીવ છે. અને સુખ જીવ સિવાય ક્યાંય સુખ નથી એમ નક્કી થાય છે, નિશ્ચય થાય છે. બહુ સરસ વાત કરી છે. કોઈ પણ માણસને કોઈ પણ સંપ્રદાયની વાત ભેળવ્યા વિના આ વાત છે. આમાં કોઈ સંપ્રદાયનો તો વિષય છે નહીં. હા, સુખી થવું એને માટેનો સંપ્રદાય છે. સુખ બધાને જોઈએ છે. જેને સુખી થવું હોય એને આ વાત સમજવાનું આમંત્રણ છે. તમારે સુખી થવું છે કે દુઃખી નથી થવું? નથી થવું તો તમારા સુખ દુઃખને તમે બરાબર સમજો ને. જગતમાં બાહ્ય પદાર્થોથી અનુકૂળ પદાર્થોથી સુખી થવાય છે એવો બધાનો જે અભિપ્રાય છે એ સાવ ખોટો છે, એ સાબિત કર્યું છે એમણે. સુખી સુખી છું, હું સુખી છું એમ ક્યાંથી તેમ નથી કર્યું? એક મજૂરને ભોંય પથારીઓ હાથનું ઉસુકું કરીને હોય ને ઘસઘસાટ ઊંઘ આવે છે. એક મકાનની અંદર એક શેઠ હોય, એક નોકર હોય, નોકર આખો દિવસ મહેનત કરીને થાકી જાય, ઘસઘસાટ ઊંઘતો હોય. એના જ ઓરડામાં શેઠનો પલંગ હોય ને હવામણની તળાઈમાં એ પડખા ઘસતો હોય ને ઊંઘ ન આવતી હોય. આમથી આમ પડખા ફેરવે ને આમથી આમ પડખા ફેરવે, ઊંઘ જ ન આવતી. અને જે વિચારો મગજમાં સવાર થતા હોય એને આકુળતા આકુળતા આકુળતા, શંકા કુશંકા, આમ થશે તો તેમ થશે તો ફલાણું થશે તો ઢેકણું થશે તો, પછી મન નબળું પડે ત્યારે કેવા વિચાર આવે ખબર છે? આપણે બેઠા છે ને કે સ્લેબ તૂટી પડે તો ત્યાં સુધીના વિચારો આવે. નબળું મન થાય ને ત્યારે પછી કાંઈ એવા નબળા જ વિચારો આવે બધા, નબળા મનવાળાને, એમાંથી કાન પણ ઊભું થાય. તો સુખી કોને ગણવો? ઓલો ઊંઘી ગયો છે એને સુખી ગણવો કે ઓલો હવામણની તળાઈમાં હૂતો છે એને સુખી કરવો ગણવો? શું કરવું? હમ, સ્પષ્ટ કહેશે એના કરતાં તો આ સુખી છોડો બિચારા ઊંઘી હકતો નથી અને સુખી કેવી રીતે ગણવા, ઊંઘી હકતો નથી અને સુખી કેમ કહેવાય? અને આને ઊંઘનું તો સુખ છે, ભલે પૈસાનું સુખ નથી પણ ઊંઘનું તો સુખ છે એમ કે ન કે. ચોખ્ખી વાત થઈ ને. પણ એ ઊંઘવું એ કૃત્રિમ ઉપાય છે. વિકલ્પ ઓછા એટલી આકુળતા ઓછી, એ વાત અનુભવથી સિદ્ધ થઈ. હવે એ વિકલ્પ યથાર્થ પ્રકારે ઓછા કરી અને સરવાળે નિર્વિકલ્પ દશામાં આવે તો નિર્વિકલ્પ સુખનો અનુભવ થાય, એમ સિદ્ધાંતિક રીતે વાત એમ સાબિત થાય છે, એમ સિદ્ધાંત સાબિત થાય છે. તો એના માટે જ્ઞાનીઓ એ રસ્તો બતાવ્યો, તારા વિકલ્પ કેમ ઓછા થાય. સાસને રોટલી બે જ કેમ પ્રયોગમાં લીધા, કે ભાણામાં દસથી જ આવે તો દસથી જ ખાવાની આકુલતા થવાની. કલકત્તા જઈએ ને ઘોષાલભાઈ ત્યાં ચાર પાંચ શાક બનાવવાનો રિવાજ છે, પાંચ વાટકી મૂકે શાકને, એટલે હું ત્રણ વાટકી એક કોર મૂકી દઉં, બાર મૂકી દઉં ભાણાને બાર. એ લોકોને શું છે, ભાણાની અંદર રાખે એઠો ગણાય, ભાણાને બાર મૂકો એટલે જૂઠું એઠું ન ગણાય. ત્રણ વાટકી બાર મૂકી કેમ કે આપણે બે જ કેમ, કંઈ એ પાંચ વાટકીમાં ઉપયોગ નાખવો ને એ જ આકુલતા છે. પાંચ વખત આ ઘડીકા લેવું, ઘડીકા લેવું, પછી ઘડીકા લેવું, પછી આ લેવું, ઊંથું તો માથું ખરાબ કરવાની વાત છે. ફાવે જ નહીં, જાજી આઈટમ ખાવામાં ફાવે જ નહીં ને, એ આકુળતા વધે છે. બે બે હોય તો એમાં સીધી વાત છે, એટલે આકુળતા ઓછી છે. સરવાળે તો પેટને ભાડું દેવા સિવાય તો કઈ વાત છે એને ગમે ખાવને. ગળા નીચે ઉતર્યા પછી એની કાંઈ કિંમત છે? જીભ ઉપર કેટલી સેકન્ડરી છે એ જરાક હિસાબ મૂકી દીધો તો ખબર પડે. ભાવતી ચીજ પણ જીભ ઉપર સિવાય ટકતી નથી, ટક્કા બી હોય તો ટકતી. એટલો ચટકો જરાક લાગે, થોડાકી જિંદગી ખોઈ નાખવી, આ કઈ ડાપણ ભરેલી વાત છે? એમાં કોઈ શાણપણ નથી, ડાપણ નથી. એટલે સમ્યક પ્રકારે કેવી રીતે વિકલ્પોને શાંત કરવા, એટલે કે આકુલતાને ને દુઃખને કેવી રીતે શાંત કરવું, અને સમ્યક પ્રકારે નિરાકુળ શાંતિનો કેવી રીતે પ્રાપ્તિ કરવી, એ જ્ઞાનીનો માર્ગ છે. પહેલાં એમ નિશ્ચય કરવો જ પડે છે, મુમુક્ષ હોય તો, કે મારે જ્ઞાનીના માર્ગે ચાલવું છે, બીજી રીતે મારે ચાલવું નથી. એવો એક જે દ્રઢ નિશ્ચય કરે એ જ્ઞાનીને માત રાખે. એટલે આમ થયું તે મોટા ભાગની ઉપાધિ એની ઓછી થઈ જાય એવું છે. સુખના વિષયમાં તો બધો ઘણો વિચાર કરવા જેવું છે, થોડો ગમેથી વિચાર કરશો. આજે તો અડીને આપણે શબ્દોને અડીને મૂકવા તો લીધી છે, થોડો વિશેષ વિચાર કરશું કાલના સ્વાધ્યાયમાં. અહીં સુધી રાખ્યું.